એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું.
નમસ્કાર, આજની આપણી આ જ્ઞાન ગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે.
આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેણે એમ કહી શકાય કે માત્ર અમેરિકા જ નહીં પણ આખી દુનિયામાં જાતિ, ઓળખ, સામાજિક ન્યાય આ બધા વિશેની આપણી સમજ પર બહુ ઊંડી અસર કરી છે. હું વાત કરી રહ્યો છું WEB ડુબોઝના 1903માં પ્રગટ થયેલા પુસ્તક ધ સોલ્સ ઓફ બ્લેક ફોકની.
ખરેખર, અને જુઓ, ભલે આ પુસ્તકને 125 વર્ષ થઈ ગયા હોય પણ એમાં જે મુદ્દાઓ છે ને, ખાસ કરીને રંગભેદની મનોવૈજ્ઞાનિક અસરો, પછી પેલું વ્યવસ્થાગત ભેદભાવ, ઓળખનો સંઘર્ષ, એ બધું આજે પણ એટલું કદાચ મને તો લાગે છે કે વધારે પ્રસ્તુત છે. આપણે આપણી આસપાસ નજર કરીએ તો દેખાય જ છે કે આ મુદ્દાઓ આમ દુનિયાભરમાં અને આપણા પોતાના સમાજમાં પણ કેટલા જીવંત છે.
બિલકુલ સાચી વાત. ઘણીવાર આપણે ભેદભાવને ફક્ત બહારથી જોઈએ છીએ, કાયદામાં શું છે, સમાજ શું કરે છે, આર્થિક રીતે શું અસર થાય છે.
હા, એ રીતે.
પણ આ પુસ્તક મને લાગે છે કે એ સમજાવે છે કે આ ભેદભાવ વ્યક્તિના મન પર, એની ચેતના પર, એની, જેમ પુસ્તકનું નામ છે એમ, આત્મા પર કેવા ઊંડા ઘા કરે છે.
બરાબર.
તો ચાલો આ અનોખા અને ખરેખર ખૂબ પ્રભાવશાળી પુસ્તકની સફર શરૂ કરીએ, એના ઊંડાણમાં જે વિચારો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ.
હા, ચોક્કસ. શરૂઆત કદાચ લેખકથી જ કરવી જોઈએ ને. WEB ડુબોઈઝ,
હા,
જેમનું પૂરું નામ વિલિયમ એડવર્ડ બર્ગહાર્ટ ડુબોઈઝ હતું, એ ખાલી લેખક નહોતા, એ તો એક મોટા સમાજશાસ્ત્રી હતા, ઇતિહાસકાર, નાગરિક અધિકાર માટે લડનારા કાર્યકર્તા, અને પેલું પેન આફ્રિકનિઝમ એના પણ હિમાયતી હતા. 1868માં જન્મ્યા અને છેક 1963માં ઘાનામાં એમનું અવસાન થયું. એમનું આખું જીવન જ સંઘર્ષ અને સિદ્ધિની એક ગાથા જેવું છે.
અને એમની એક બહુ મોટી સિદ્ધિ એ ગણાય કે તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી PhD મેળવનારા પહેલા આફ્રિકન અમેરિકન હતા.
બરાબર.
એ સમયનો વિચાર કરો જરા. 19મી સદીનો અંત ચાલી રહ્યો છે. અમેરિકામાં અશ્વેત વ્યક્તિ માટે ઉચ્ચ શિક્ષણ એટલે લગભગ અશક્ય જેવું. ત્યારે આ સિદ્ધિ ખરેખર કેટલી મોટી કહેવાય.
અને અહીં જ મને લાગે છે કે એમના વિચારોની ખાસિયત રહેલી છે. જુઓ, એક બાજુ એમની પાસે ફિસ્ક, હાર્વર્ડ, બર્લિન યુનિવર્સિટી આવી ટોચની સંસ્થાઓની શૈક્ષણિક તાલીમ હતી, એટલે સમાજને, ઇતિહાસને, આંકડાઓને ઊંડાણથી સમજવાની, એનું વિશ્લેષણ કરવાની ક્ષમતા હતી.
એકદમ વિદ્વાન તરીકે જોઈ શકતા હતા પરિસ્થિતિને.
હા, અને બીજી બાજુ
એ પોતે જ અમેરિકામાં એક અશ્વેત વ્યક્તિ તરીકે જીવી રહ્યા હતા.
બરાબર. રંગભેદ, અપમાન, ઓછી તકો, આ બધું એમના રોજિંદા જીવનનો ભાગ હતો. આજે બેવડો દૃષ્ટિકોણ છે ને, એક વિદ્વાન સંશોધકનો તર્ક અને એક પીડિત સમુદાયના સભ્યનો પોતાનો અનુભવ, આ બેનું મિશ્રણ જ એમના લખાણને આટલું અસાધારણ બનાવે છે.
એટલે કે એ ખાલી સિદ્ધાંતોની સૂકી વાતો નહોતા કરતા.
ના ના,
એ સિદ્ધાંતોને પોતાના અને પોતાના સમાજના અનુભવો સાથે જોડીને રજૂ કરતા હતા. ક્યારેક કવિતા જેવી ભાષામાં, ક્યારેક ગુસ્સામાં, પણ હંમેશા ઊંડી સહાનુભૂતિ સાથે.
હા,
એ બહારથી ખાલી નિગ્રો સમસ્યાનો અભ્યાસ નહોતા કરતા પણ એ સમસ્યાની અંદર જીવીને એની હકીકતને અવાજ આપતા હતા. એટલે જ એમનું લખાણ આટલું દમદાર લાગે છે.
હવે પુસ્તક પર આવીએ. ધ સોલ્સ ઓફ બ્લેક ફોક, એનો મુખ્ય સૂર શું છે? ડુબોઈઝ શરૂઆતમાં જ એક બહુ પ્રખ્યાત વાક્ય લખે છે.
હા, પેલું કલર લાઇન વાળું.
હા, એ જ. ધ પ્રોબ્લેમ ઓફ ધ 20th સેન્ચુરી ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ ધ કલર લાઇન. 20મી સદીની સમસ્યા રંગભેદની રેખાની સમસ્યા છે. આ જ પુસ્તકનો મુખ્ય વિચાર છે.
રંગભેદની રેખા એટલે શું? ખાલી શ્વેત અને અશ્વેત લોકો વચ્ચેની દિવાલ, ભૌતિક રીતે?
ના, એનાથી ઘણું વધારે. ડુબોઈઝ માટે આ કલર લાઇન ખાલી ભૌતિક નથી, એ સામાજિક છે, આર્થિક છે, રાજકીય છે, અને સૌથી અગત્યનું, મનોવૈજ્ઞાનિક છે.
મનોવૈજ્ઞાનિક?
હા. એક એવી અદ્રશ્ય દિવાલ જેણે અમેરિકન સમાજને બે ભાગમાં વહેંચી દીધો છે, જ્યાં એક તરફનો વર્ગ બીજા વર્ગની પૂરેપૂરી માનવતા સ્વીકારી નથી શકતો અને બીજી તરફનો વર્ગ પોતાની જાતને સમાજનો પૂરો અને સમાન હિસ્સો ગણી નથી શકતો.
તો પુસ્તકનો હેતુ શું હતો? ખાલી આ ભેદભાવનું વર્ણન કરવું?
વર્ણન તો છે જ, પણ એનાથી આગળ ડુબોઇઝનો મુખ્ય હેતુ હતો કે આંકડા અને સમાજશાસ્ત્રથી આગળ જઈને અશ્વેત અમેરિકનોની અંદરની દુનિયા, એમની લાગણીઓ, એમના સપના, એમના ડર, એમની શ્રદ્ધા, ટૂંકમાં એમની આત્મા, સોલમાં જોવું. એ પેલો સવાલ પૂછે છે ને, એક સમસ્યા તરીકે ગણાવું એનો અનુભવ કેવો હોય છે? વોટ ડઝ ઇટ ફીલ લાઇક ટુ બી અ પ્રોબ્લેમ? એનો જવાબ આપો.
અને આ સમજાવવા માટે એમણે અમુક બહુ મહત્વના વિચારો રજૂ કર્યા, જે આજે પણ સોશિયોલોજીમાં અને બીજે બધે ચર્ચાય છે.
હા, બે મુખ્ય છે. પહેલો છે ધ વેલ, એટલે કે આવરણ અથવા પડદો.
પડદો,
હા, એક રૂપક છે. ડ્યુ બોઇઝ કહે છે કે અશ્વેત લોકો એક એવા પડદા પાછળ જીવે છે જે તેમને શ્વેત દુનિયાથી અલગ પાડે છે. આ પડદાને લીધે શ્વેત લોકો અશ્વેત લોકોની અંદર રહેલી પૂરી માનવતા, એમની આવડત, એમની સંવેદનાઓ, એ બધું જોઈ નથી શકતા.
અને બીજી બાજુ
એ જ પડદાને લીધે અશ્વેત લોકો પણ પોતાની જાતને અમેરિકન સમાજના એક ભાગ તરીકે નથી જોઈ શકતા. એમને હંમેશા એવું લાગે કે અમે બહારના છીએ, અલગ છીએ.
સમજાઈ ગયું. અને બીજો વિચાર, જે કદાચ સૌથી વધુ જાણીતો છે, ડબલ કોન્શિયસનેસ, એટલે કે દ્વિચેતના. આ થોડો અઘરો લાગે છે સમજવામાં.
જુઓ, દ્વિચેતના એટલે જાતિવાદી સમાજમાં રહેતા અશ્વેત માણસના મનમાં ચાલતો સંઘર્ષ. ડ્યુ બોઇઝ કહે છે કે અશ્વેત વ્યક્તિ ક્યારે પોતાની જાતને ખાલી પોતાની નજરે નથી જોઈ શકતી,
એટલે
એને હંમેશા પોતાની જાતને પેલા પ્રભાવશાળી શ્વેત સમાજની નજરે પણ જોવી પડે છે. એ સમાજ જેને નીચો ગણે છે, એના પર શંકા કરે છે, એને ઓછો આંકે છે.
ઓહ, એટલે એક જ માણસની અંદર બે અલગ અલગ ઓળખ, બે અલગ દ્રષ્ટિકોણ, જે સતત લડ્યા કરે.
બરાબર. ડુ બોઇઝ અને બેપણું કે છે, એ લખે છે, આ એક વિચિત્ર સંવેદના છે, આ દ્વિચેતના, આ હંમેશા પોતાની જાતને બીજાઓની નજરે જોવાની ભાવના. એક અમેરિકન, એક નીગ્રો, બે આત્માઓ, બે વિચારો, બે અસંગત પ્રયત્નો, એક અંધારા શરીરમાં બે યુદ્ધરત આદર્શો.
બાપરે.
વ્યક્તિ એક તરફથી અમેરિકન બનવા માંગે, બધા હક્કો અને તકો સાથે, પણ સમાજ એને સતત યાદ અપાવે કે તું તો નિગ્રો છે. આ બે ઓળખ વચ્ચે મેળ બેસાડવાનો પ્રયત્ન એ જ દ્વિચેતનાનો સંઘર્ષ છે. આ માનસિક બોજ કેટલો મોટો હશે એની કલ્પના કરવી પણ અઘરી છે.
સાચી વાત. આ પુસ્તકનું બંધારણ કેવું છે? કોઈ એક વાર્તા જેવું છે?
ના, એ 14 નિબંધોનો સંગ્રહ છે. અને એની મજા એ છે કે એમાં અલગ અલગ શૈલીઓ ભેગી થાય છે. ઊંડું સમાજશાસ્ત્રીય વિશ્લેષણ છે, ઇતિહાસ છે, ડુ બોઇઝના પોતાના જીવનના પ્રસંગો છે, સંગીતની સમીક્ષા છે, ખાસ કરીને પેલા બ્લેક સ્પિરિચ્યુઅલ્સની, અને ધારદાર રાજકીય ટીકા પણ છે.
વાહ.
લેખક આપણને ઉત્તરના ભણેલા ગણેલા વર્તુળોથી લઈને દક્ષિણના ગામડાઓની કઠોર વાસ્તવિકતા સુધી લઈ જાય છે. અને દરેક પ્રકરણની શરૂઆતમાં એમને પેલા સોરો સોંગ્સ, એટલે કે શોક ગીતોની એક સંગીત પંક્તિ મૂકી છે.
હા, તમે કહ્યું હતું.
એનાથી એ પ્રકરણનો ભાવ સમજાય છે અને આખી બૌદ્ધિક ચર્ચાને એક ભાવનાત્મક ઊંડાણ મળે છે.
ચાલો તો હવે પુસ્તકના કેટલાક મુખ્ય પ્રકરણો અને એમાં જે વિચારો છે એના પર થોડું વધુ ધ્યાન આપીએ. પહેલું જ પ્રકરણ, ઓફ અવર સ્પિરિચ્યુઅલ સ્ટ્રાઇવિંગ્સ, એ તો ખૂબ જ મહત્વનું છે, ખરું ને?
હા, બિલકુલ. આ પ્રકરણમાં જ ડુ બોઇઝ પેલું આવરણ અને દ્વિચેતના સમજાવે છે. એ પોતાના બાળપણનો એક કિસ્સો યાદ કરે છે. સ્કૂલમાં બાળકો એકબીજાને કાર્ડ આપતા હતા, પણ એક ગોરી છોકરીએ ડુ બોઇઝનો કાર્ડ લેવાની ના પાડી દીધી.
ઓ નો.
કારણ ખાલી એટલું કે એ અશ્વેત હતા. ડુ બોઇઝ લખે છે કે એક ક્ષણે એમને પહેલીવાર લાગ્યું કે હું આ આવરણ પાછળ છું, દુનિયા મને અલગ રીતે જુએ છે. આ અનુભવે જ એમનામાં પેલી દ્વિચેતનાનો પાયો નાખ્યો, પોતાની જાતને બીજાની, એટલે કે શ્વેત સમાજની નજરે જોવાની મજબૂરી, અને એનાથી થતો અંદરનો સંઘર્ષ.
આ ખરેખર બહુ હૃદયદ્રાવક વાત કહેવાય. એ વિચાર કે સમાજ તમને તમારી ચામડીના રંગને લીધે એક સમસ્યા તરીકે જુએ, એ ઓળખ સાથે જીવવું કેટલું દુઃખદાયક હશે. આ પ્રકરણ એ જ સંઘર્ષને વાચા આપે છે કે વ્યક્તિ પોતાની અમેરિકન ઓળખ અને પોતાની અશ્વેત ઓળખ વચ્ચે કઈ રીતે તાલમેલ વેસાડવાનો પ્રયત્ન કરે છે.
બરાબર. હવે ત્રીજા પ્રકરણ પર આવીએ, ઓફ મિસ્ટર બુકર ટી વોશિંગ્ટન એન્ડ અધર્સ. આ પ્રકરણ ઐતિહાસિક રીતે બહુ મહત્વનું છે અને એ વખતે ખૂબ વિવાદાસ્પદ પણ બન્યું હતું.
કેમ?
બુકર ટી વોશિંગ્ટન તો એ જમાનાના સૌથી મોટા અને સ્વીકૃત અશ્વેત નેતા હતા નહીં? હા, હતા તો ખરા. વોશિંગ્ટનનો અભિગમ કેવો હતો? સમાધાનવાદી, વ્યવહારુ ગણાતો. એમનું માનવું હતું કે ગુલામીમાંથી હમણાં જ આઝાદ થયેલા અશ્વેત લોકોએ તાત્કાલિક રાજકીય હક, વોટ આપવાનો હક કે સામાજિક સમાનતા એ બધાની માંગ પર બહુ જોર ન આપવું જોઈએ.
તો શું કરવું જોઈએ?
એમણે કહ્યું કે આર્થિક રીતે પગભર થવા પર, ધંધા રોજગાર શીખવા પર, વ્યવસાયિક તાલીમ પર ધ્યાન આપવું જોઈએ. એમનું માનવું હતું કે જો આર્થિક શક્તિ આવશે ને તો બાકીના હક્કો આપોઆપ મળી જશે. એટલાન્ટા કોમ્પ્રોમાઇઝ નામના ભાષણમાં એમણે આ વાત કરી હતી.
પણ ડુબોઇઝ આનાથી સહેમત નહોતા એમને?
જરા પણ નહીં. ડુબોઇઝ આના કટ્ટર વિરોધી હતા. એમણે બહુ સ્પષ્ટ અને મજબૂત દલીલો સાથે વોશિંગ્ટનની ટીકા કરી. ડુબોઇઝનું કહેવું હતું કે નાગરિક અને રાજકીય અધિકારો વગર આર્થિક પ્રગતિ પણ લાંબી ટકે નહીં, સુરક્ષિત રહે નહીં. મત આપવાનો અધિકાર, સામાજિક સમાનતા અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ, આ બધું અશ્વેત સમાજની સાચી ઉન્નતિ માટે જરૂરી છે. એમણે ટેલેન્ટેડ ટેન્થનો વિચાર આપ્યો.
ટેલેન્ટેડ ટેન્થ એટલે
સમાજના સૌથી બુદ્ધિશાળી, સૌથી પ્રતિભાશાળી 10% લોકો. એમને સારું, ઉચ્ચ, ઉદાર મતવાદી શિક્ષણ મળવું જોઈએ, જેથી ભવિષ્યમાં એ લોકો પોતાના સમાજને સાચી રાહ ચીંધી શકે, નેતૃત્વ કરી શકે.
વોશિંગ્ટન જેવા મોટા નેતાની આટલી ખુલ્લી ટીકા કરવી એ ખરેખર ડુબોઇઝની હિંમત બતાવે છે.
બિલકુલ. અને આ ચર્ચાએ પછી અમેરિકાની નાગરિક અધિકાર ચળવળ કઈ દિશામાં જશે એ નક્કી કરવામાં મોટો ભાગ ભજવ્યો.
આ ખરેખર રસપ્રદ છે. હવે વાત કરીએ પ્રકરણ 4ની, ઓફ ધ મીનિંગ ઓફ પ્રોગ્રેસ, પ્રગતિનો અર્થ. આમાં ડુબોઇઝના પોતાના અનુભવો છે, બરાબર ને?
હા, આ પ્રકરણ એમના યુવાનીના દિવસો ઉપર આધારિત છે, જ્યારે એમને ટેનેસીના એક ગામડામાં સ્કૂલ ટીચર તરીકે કામ કર્યું હતું. અહીં સિદ્ધાંતો ઓછા અને જમીની હકીકત વધુ જોવા મળે છે. એ વર્ણવે છે કે કેવી રીતે ભયંકર ગરીબી, દેવું અને ઊંડો જાતિવાદ ત્યાંના અશ્વેત લોકોનું જીવન લગભગ દોહેલું બનાવી દે છે. શિક્ષણ દ્વારા પ્રગતિ કરવાના એમના પ્રયત્નો કેવી રીતે વારંવાર નિષ્ફળ જાય છે એનું ચિત્ર છે.
આમાં પેલી જોશી નામની વિદ્યાર્થિનીની વાત બહુ જાણીતી છે નહીં?
હા, જોશી એક તેજસ્વી અને મહેનતુ છોકરી હતી. ભણવાની બહુ જ ઈચ્છા હતી એને. ડુબોઇઝને એનામાં બહુ શક્તિ દેખાતી હતી. પણ ગરીબી અને સમાજના બંધનોને કારણે એ આગળ ન વધી શકી અને જુવાન વયે જ મૃત્યુ પામી.
અરે રે.
ડુબોઇઝ માટે જોશી એ લાખો અશ્વેત લોકોની વેડફાઈ ગયેલી શક્તિ અને આખી સિસ્ટમ દ્વારા કચડી નાખવામાં આવેલા સપનાઓનું પ્રતીક બની જાય છે. આ પ્રકરણ આપણને વિચારવા મજબૂર કરે છે કે પ્રગતિ શબ્દનો અર્થ છેવાડાના માણસ માટે શું હોય છે અથવા શું નથી હોતો.
હવે આગળ વધીએ પ્રકરણ 7 પર, ઓફ ધ બ્લેક બેલ્ટ. બ્લેક બેલ્ટ વિશે આ નામ પરથી લાગે છે કે કોઈ ભૌગોલિક વિસ્તારની વાત હશે.
બરાબર. બ્લેક બેલ્ટ એ અમેરિકાના દક્ષિણના એવા વિસ્તારો માટે વપરાતો શબ્દ છે જ્યાં અશ્વેત વસ્તી વધારે હતી અને લોકો મુખ્યત્વે ખેતી પર આધાર રાખતા હતા. આ પ્રકરણ એ વિસ્તારનું ઊંડું સમાજશાસ્ત્રીય વિશ્લેષણ કરે છે. ડુબોઇઝ અહીંયા શેર ક્રોપિંગ એટલે કે ભાગીદારી ખેતી અને ડેટ પિયોનેજ એટલે કે ઋણ બંધનની શોષણવાળી સિસ્ટમનું વિગતવાર વર્ણન કરે છે.
શેર ક્રોપિંગ અને ડેટ પિયોનેજ, આ સિસ્ટમ કેવી રીતે કામ કરતી હતી જરા સમજાવશો?
જુઓ, ગુલામી ગઈ પણ જમીન તો મોટા ભાગે શ્વેત લોકો પાસે જ રહી. એટલે જમીન વગરના અશ્વેત ખેડૂતોને જમીનદારો પાસેથી જમીન ભાડે લેવી પડતી. બદલામાં પાકનો મોટો ભાગ જમીનદારને આપવાનો.
ઓકે.
પછી બીજ, ઓજારો, ખાવા પીવાનું, એ બધું જ જમીનદાર પાસેથી ઊંચા વ્યાજે ઉધાર લેવાનું.
પરિણામ શું આવે?
ખેડૂત ક્યારેય દેવામાંથી બહાર જ ના આવી શકે. પેઢી દર પેઢી એ જ જમીનદાર માટે મજૂરી કર્યા કરે.
એટલે ગુલામીનું જ એક નવું રૂપ.
બરાબર. ડુબોઇઝ આને ગુલામીનું જ એક નવું, વધારે ચાલાકીભર્યું સ્વરૂપ ગણાવે છે, જેણે આર્થિક રીતે અશ્વેત સમાજને સાવ ભાંગી નાખ્યો.
ખરેખર આ તો બહુ ગંભીર વાત છે. ગુલામી પછી પણ શોષણ ચાલુ જ રહ્યું. હવે પ્રકરણ 10, ઓફ ધ ફેથ ઓફ ધ ફાધર્સ, પૂર્વજોની શ્રદ્ધા વિશે. આ ધર્મ વિશે હશે?
હા, આ પ્રકરણ આફ્રિકન અમેરિકન સમાજમાં બ્લેક ચર્ચ એટલે કે અશ્વેત લોકોની ધાર્મિક સંસ્થાઓની જે કેન્દ્રવર્તી ભૂમિકા હતી તેના પર પ્રકાશ પાડે છે. ડુબોય સમજાવે છે કે ગુલામીના સમયથી લઈને એ પછી પણ ચર્ચે ખાલી પૂજાપાઠનું સ્થળ નહોતું,
તો બીજું શું હતું?
એ અશ્વેત સમાજ માટે સામાજિક જીવનનું કેન્દ્ર હતું, રાજકીય સંગઠન માટેનું પ્લેટફોર્મ હતું, શિક્ષણનું માધ્યમ હતું, અને સૌથી અગત્યનું એ એકમાત્ર મોટી સંસ્થા હતી જે પૂરેપૂરી અશ્વેત લોકોએ જ બનાવી હતી અને એમના દ્વારા જ ચાલતી હતી. મુશ્કેલીના સમયમાં એ આશરો હતો, શક્તિ આપતું હતું અને એમની સંસ્કૃતિ, એમની ઓળખ જાળવી રાખવાનું સાધન હતું.
અને છેલ્લે પુસ્તકનો સમાપન કરતું પ્રકરણ 14, ધ સોરો સોંગ્સ, શોક ગીતો, આ સંગીત વિશે છે. તમે શરૂઆતમાં કહ્યું હતું કે દરેક પ્રકરણની શરૂઆતમાં આ ગીતોની પંક્તિઓ છે,
બરાબર?
આ પ્રકરણમાં ડુબોઇઝ બ્લેક સ્પિરિચ્યુઅલ્સ,
એટલે કે ગુલામીના સમયમાં અને એ પછી અશ્વેત લોકો જે આધ્યાત્મિક ગીતો ગાતા હતા એને બહુ ઊંચું સ્થાન આપે છે.
હા,
અને અહીંયા એક ખાસ વાત નોંધવા જેવી છે. ડુબોઇઝ આ ગીતોને ખાલી લોકગીતો કે ભજન તરીકે નથી જોતા,
તો
એને અમેરિકાની ધરતી પર જન્મેલી સૌથી અસલ અને શુદ્ધ કળા કહે છે, વિશ્વકક્ષાની કળા.
આ ગીતોનું શું મહત્વ હતું એમ કહે છે.
ડુબોઇઝ દલીલ કરે છે કે આ ગીતો એ ગુલામીનું અસહ્ય દુઃખ, ઊંડી શ્રદ્ધા, મુક્તિ માટેની તીવ્ર ઝંખના અને આઝાદી માટેની ક્યારેય ન તૂટે એવી આશા, આ બધાની સૌથી શક્તિશાળી અને જટિલ અભિવ્યક્તિ છે. એ ગુલામોના મનની વાતનો અરીસો છે. તેઓ કહે છે કે આ ગીતો અમેરિકાની સંસ્કૃતિને મળેલી સૌથી મોટી ભેપ છે અને એક ખરા અર્થમાં બ્લેક ફોકની આત્માનો અવાજ છે. આ ગીતોનું વિશ્લેષણ કરીને ડુબોઇઝ અશ્વેત સંસ્કૃતિના ગૌરવ અને એની ટકી રહેવાની તાકાતને ઉજાગર કરે છે.
ખરેખર આ પુસ્તક તો ઘણા ગંભીર અને મહત્વના વિષયોને આવરી લે છે. જો આપણે આખા પુસ્તકમાંથી મુખ્ય વિષયો અને સંદેશાઓ તારવવા હોય તો કયા કયા ગણી શકાય ટૂંકમાં?
ચોક્કસ. સૌથી પહેલો અને મુખ્ય વિષય તો પેલો દ્વિચેતના અને આવરણનો જ. એ આપણને બતાવે છે કે જાતિવાદ અને ભેદભાવની અસર ખાલી બહારથી નથી હોતી, પણ માણસના મન પર, એની પોતાની ઓળખ પર કેટલી ઊંડી અને ખરાબ હોય છે.
હા,
આ વાત મને લાગે છે આપણા ભારતીય સંદર્ભમાં પણ વિચારી શકાય, જ્યાં જાતિ, ધર્મ કે બીજી કોઈ ઓળખના આધારે ભેદભાવનો અનુભવ કરનારા લોકો કદાચ આવી જ દ્વિચેતના કે આવરણ અનુભવતા હોય.
બીજો મહત્વનો સંદેશ એ રંગભેદની રેખાની સમસ્યા. ડુબોઇઝ એને ખાલી અમેરિકાની નહીં પણ આખી દુનિયાની સમસ્યા ગણાવે છે. આ આપણને આપણા સમાજમાં જે અલગ અલગ ભાગલા પાડતી રેખાઓ છે, જાતિ, ધર્મ, વર્ગ, લિંગ, પ્રદેશ, અને એની લાંબા ગાળાની અસરો વિશે ગંભીરતાથી વિચારવા પ્રેરે છે.
ત્રીજો મુદ્દો, બુકટી વોશિંગ્ટનની પેલી સમાધાનવાદી નીતિની ટીકા અને પૂરેપૂરા નાગરિક હક્કો અને માનવ અધિકારોની બિનશરતી માંગ. ડુબોઇઝનો સ્પષ્ટ સંદેશ છે કે ભાઈ, મૂળભૂત અધિકારો અને ગૌરવના ભોગે કોઈ સમાધાન નહીં. કોઈપણ સામાજિક ન્યાય માટે લડતી ચળવળ માટે આ એક મોટો બોધપાઠ છે.
ચોથો વિષય છે મુક્તિ અને વિકાસ માટે શિક્ષણનું મહત્વ. ડુબોઇઝ ખાલી નોકરી અપાવે એવી ટ્રેનિંગ પર નહીં, પણ ઉચ્ચ ઉદારમતવાદી શિક્ષણ પર ભાર મૂકે છે. પેલો ટેલેન્ટેડ 10th વિચાર જ બતાવે છે કે સમાજને સાચું નેતૃત્વ આપવા માટે વિચારવાની શક્તિ અને બુદ્ધિ જરૂરી છે.
હા,
ભારતમાં પણ અત્યારે શિક્ષણની ગુણવત્તા, બધાને સમાન તક મળે છે કે નહીં, અને શિક્ષણનો હેતુ શું છે, એ બધી ચર્ચામાં આ વિચાર ખૂબ જ અગત્યનો છે.
પાંચમો વિષય છે આર્થિક શોષણ. પુસ્તક બતાવે છે કે રાજકીય આઝાદી મળે પછી પણ પેલી સિસ્ટમ દ્વારા થતું શોષણ કેવી રીતે ચાલુ રહી શકે છે, ખાસ કરીને પૈસા ટકાની બાબતમાં. શેર ક્રોપિંગ અને ડેટ પિયોનેજનું ઉદાહરણ આપણને આર્થિક અસમાનતા અને શોષણના જુદા જુદા રૂપો પર વિચાર કરવા મજબૂર કરે છે, જે આજે પણ છે જ.
અને છેલ્લો પણ બહુ જ મહત્વનો મુદ્દો, સાંસ્કૃતિક ગૌરવ અને વારસો.
હા,
બ્લેક ચર્ચ અને ખાસ કરીને પેલા સોરો સોંગ્સની ચર્ચા દ્વારા ડુબોઇઝ અશ્વેત સંસ્કૃતિની અંદર રહેલી તાકાત, એમની સર્જનાત્મકતા અને ટકી રહેવાની ક્ષમતાની ઉજવણી કરે છે. એ સંદેશ આપે છે કે પોતાની સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસા પર ગર્વ કરવો એ પોતાની ઓળખ ટકાવી રાખવા અને સંઘર્ષમાં ટકી રહેવા માટે ખૂબ જરૂરી છે.
આ પુસ્તકમાં એવા ઘણા વિચારો અને વાક્યો છે જે આજે પણ એટલા જ ધારદાર અને યાદગાર લાગે છે. આપણે એમાંથી અમુક મુખ્ય વિચારો પર ફરી એકવાર નજર કરીએ.
હા, ચોક્કસ. જેમ કે પહેલો જ વિચાર જે પુસ્તકનો પાયો છે, 20મી સદીની સમસ્યા રંગભેદની રેખાની સમસ્યા છે. એક સદી પછી પણ આ વાત જાણે સાચી લાગે છે, ભલે રેખાઓના રૂપ બદલાયા હોય.
બીજો વિચાર જે પેલી દ્વિચેતનાનું દિલ ચીરી નાખેવો વર્ણન કરે છે, આ એક વિચિત્ર સંવેદના છે. આ દ્વિચેતના હંમેશા પોતાની જાતને બીજાઓની નજરે જોવી. એક અમેરિકન, એક નિગ્રો, બે આત્માઓ, એક અંધારા શરીરમાં, જાતિવાદનો માનસિક બોજ. આનાથી વધુ સારી રીતે કદાચ ન સમજાવી શકાય. વાંચીને ખરેખરે પીડા અનુભવાય.
ત્રીજો વિચાર જે સંઘર્ષનું અંતિમ ધ્યેય સ્પષ્ટ કરે છે, તે ફક્ત એ શક્ય બનાવવા માંગે છે કે વ્યક્તિ નિગ્રો અને અમેરિકન બંને બની શકે, તેના સાથીઓ દ્વારા શાપિત અને થૂંકાયા વિના, તકના દરવાજા તેના ચહેરા પર બંધ થયા વિના. વાત ખાલી જીવતા રહેવાની નથી, પણ સન્માન અને સમાન તક સાથે બંને ઓળખ જીવવાની છે.
ને અસર કરે છે એ બતાવે છે. ગરીબ માણસ બનવું મુશ્કેલ છે, પરંતુ ડોલરની ભૂમિમાં ગરીબ જાતિ બનવું એ મુશ્કેલીઓનું તળિયું છે. આ બતાવે છે કે જ્યારે ગરીબી સાથે જાતિનો ભેદભાવ ભળે ત્યારે હાલત કેટલી વધારે ખરાબ થઈ જાય છે.
અને પાંચમો વિચાર જે સોરો સોંગ્સના મહત્વને ઉજાગર કરે છે, શોક ગીતો ગુલામના વિશ્વ માટે સ્પષ્ટ સંદેશ છે. તે સમુદ્રની આ બાજુ જન્મેલા માનવ અનુભવની સૌથી સુંદર અભિવ્યક્તિ છે. આ અશ્વેત સંસ્કૃતિનું જે યોગદાન છે અને એનું જે ગૌરવ છે એને સ્થાપિત કરે છે, જેને એ સમય નીચી ગણવામાં આવતી હતી.
હવે પ્રશ્ન એ થાય કે આ બધા વિચારો આજે 21મી સદીમાં આપણા માટે કેવી રીતે ઉપયોગી છે? શું આપણે આમાંથી કંઈ શીખી શકીએ?
મને તો લાગે છે કે ઘણું બધું. પહેલું આવરણ, ધ વેલનો વિચાર, એ આપણને આજના સમયના જે સૂક્ષ્મ ભેદભાવ છે, જેને માઇક્રો એગ્રેશન્સ કહે છે, પૂર્વગ્રહો છે અને જે દેખાતા નથી એવા સામાજિક અવરોધો છે, એને સમજવામાં મદદ કરે છે.
હા,
આપણે ઘણીવાર જોઈએ છીએ ને કે અમુક સમાજ પ્રત્યે જાણે એક અદૃશ્ય પડદો હોય, જેના લીધે એમની આવડત કે એમની તકલીફો બરાબર દેખાતી નથી. ભારતમાં જાતિ, ધર્મ કે લિંગ આધારિત આવા આવરણ આપણે કદાચ ઓળખી શકીએ.
બિલકુલ. બીજું, દ્વિચેતના. આ વિચાર ખાલી અમેરિકાના અશ્વેત લોકો માટે જ નથી, કોઈ પણ દેશમાં લઘુમતી સમાજના લોકો હોય, બહારથી આવીને વસેલા લોકો હોય, અથવા કોઈ પણ વ્યક્તિ જે મુખ્ય પ્રવાહની સંસ્કૃતિના દબાણમાં પોતાની અલગ ઓળખ જાળવી રાખવા મથતી હોય, એ કદાચ આ અનુભવ સાથે જોડાઈ શકશે. આ આપણને બહુ સાંસ્કૃતિક સમાજમાં ઓળખ કેટલી જટિલ હોય છે એ સમજવામાં મદદ કરે છે. દાખલા તરીકે, ભારતમાં રહેતા ધાર્મિક કે ભાષાકીય લઘુમતી સમાજના લોકો ક્યારેક આવું અનુભવતા હશે.
ત્રીજું, સામાજિક ન્યાય માટે લડતી ચળવળો માટે બોધપાઠ. મૂળભૂત માનવ અધિકારો અને ગૌરવ સાથે સમાધાન કરવા સામે ડુબોઇસની જે ચેતવણી છે એ આજે પણ એટલી જ મહત્વની છે. એ યાદ અપાવે છે કે સાચી સમાનતા માટે લાંબા ગાળાના ધ્યેયો પર નજર રાખવી અને એના માટે સતત લડતા રહેવું જરૂરી છે.
ચોથું, શિક્ષણનું સાચું મૂલ્ય. ડુબોઇસનો ભાર ખાલી નોકરી અપાવતી તાલીમ પર નથી, પણ વિવેચનાત્મક રીતે વિચારતા શીખવે, નૈતિક નેતૃત્વ પૂરું પાડે અને માનસિક રીતે મુક્ત કરે એવા શિક્ષણ પર છે. આજે જ્યારે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે, ત્યારે આ વિચાર વધારે અગત્યનો બને છે કે શિક્ષણનો હેતુ શું છે? ખાલી પૈસા કમાવાનો કે એક સારા, જાગૃત અને સક્ષમ નાગરિક બનવાનો?
અને પાંચમું, સાંસ્કૃતિક વારસાનું મહત્વ. ડુબોઇસ જે રીતે બ્લેક સ્પિરિચ્યુઅલ્સને મહત્વ આપે છે, એ આપણને શીખવે છે કે દરેક સમાજનો પોતાનો સાંસ્કૃતિક વારસો હોય છે. સંગીત, કળા, ભાષા, પરંપરાઓ, એ એની ઓળખ, એની શક્તિ અને ટકી રહેવાની તાકાતનો સ્ત્રોત છે. આપણે આપણા આટલા બધા વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને કેવી રીતે સાચવીએ અને એનું સન્માન કરીએ, એ વિચારવા જેવું છે.
ખરેખર આ પુસ્તકમાંથી ઘણું શીખવા જેવું છે. તમને આખી ચર્ચામાંથી સૌથી વધુ કઈ વાત સ્પર્શી ગઈ અથવા નવી લાગી?
મારા માટે સૌથી વધુ અસરકારક વાત એ હતી કે ડુબોઇસે જાતિવાદની ખાલી સામાજિક કે આર્થિક નહીં, પણ મન પર થતી ઊંડી અસરને કેટલી બારીકાઈથી પકડી છે. પેલો દ્વિચેતનાનો ખ્યાલ, એ વિચાર કે સમાજ તમને સતત બીજાની નજરે જોવા મજબૂર કરે અને તમારું પોતાનું અસ્તિત્વ જ જાણે વહેંચાઈ જાય એ ખરેખર હચમચાવી દે એવો છે અને મને લાગે છે કે એ આજે પણ ઘણા લોકોના અનુભવનું વર્ણન કરે છે ભલે સંદર્ભ અલગ હોય.
અને મારા માટે જે વાત ખાસ ધ્યાનમાં આવી તે ડુ બોઇઝની બધુંક પ્રામાણિકતા અને હિંમત. એ સમયના સૌથી શક્તિશાળી અને સ્વીકૃત અશ્વેત નેતાની સામે ઊભા રહેવું, એમની નીતિઓની તર્કબદ્ધ અને છતાં આદરપૂર્વક ટીકા કરવી, એ ખરેખર મોટી વાત હતી.
હા, એ તો છે જ.
અને ડુ બોઇઝનું કામ એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે વ્યક્તિગત અનુભવ, ઊંડું અભ્યાસપૂર્ણ સંશોધન અને નૈતિક દ્રષ્ટિ આ ત્રણેય ભેગા મળીને સમાજમાં પરિવર્તન લાવવા માટે એક શક્તિશાળી સાધન બની શકે છે.
કાખી ચળવળનો બૌદ્ધિક પાયો છે. એણે અમેરિકન નાગરિક અધિકાર ચળવળને દિશા આપી અને આજે પણ દુનિયાભરમાં ઓળખ, અસમાનતા, સામાજિક ન્યાય અને માનવ ગૌરવ આ બધા વિશેની ચર્ચાઓ માટે અત્યંત મહત્વનું અને પ્રેરણા આપતું પુસ્તક બની રહ્યું છે.
અને જો આપણે આને થોડા મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ પુસ્તક આપણને દરેકને એ વિચારવા પ્રેરે છે કે આપણા પોતાના સમાજમાં આપણી આસપાસ કયા અદ્રશ્ય આવરણ છે, કયા સમુદાયો કદાચ દ્વિચેતનાનો બોજ અનુભવી રહ્યા છે અને આપણે બધા સાથે મળીને એ ભેદભાવની રેખાઓને ભૂંસવા અને એક વધુ સમાન, ન્યાયી અને સહાનુભૂતિવાળો સમાજ બનાવવા માટે શું કરી શકીએ.
આ પ્રશ્નો પર વિચાર કરવો એ જ કદાચ ડુ બોઇઝને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.
બરાબર.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક્ટ્રા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.